તારીખ 30/8/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 93-97 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 53.
પહેલેથી અભિપ્રાયમાં પુણ્યનું મંદિર પૂરી બાંધવાનો અભિપ્રાય છે, એ અભિપ્રાય પાપાનું મંદિર પૂરી બાંધશે, પુણ્યનું મંદિર પૂરી બાંધે છે. નજીકતા છે, અભેદતા છે, જાણવામાં જુદાવી પણ જાણી શકાય છે, જ્યાં અભેદતા નિમિત્ત છે ત્યાં વેદન લે. ચેતન સ્વભાવ ની વિપરીત બંધ ભાવ જે પુણ્ય છે તેને ઈચ્છે છે, પુણ્યથી મને લાભ થશે, પુણ્યમાં જેને સુખ બુદ્ધિ છે તેને સાધુતા જોઈતી નથી, એને ખરેખર સાથે સુખ જોઈતું નથી, પણ પરાધીનતા રીતે અભિન્ના બંધાને લે. વ્યસન વાળાને વ્યસનની પરાધીનતાથી છૂટવું મુસીબત છે, કઠણ છે, એવી આ પુણ્યની નિખાસની પણ પરંતુ એ સેવા પ્રકારની છે, ત્યાંથી જીવને નીકળવું ફાવતું નથી. તેઓને જ્ઞાની પુરુષોએ પૂગળમાં ભિખારી કર્યા છે, ભલે જગતમાં ગમે તેવા એ પુણ્યથી મોટાઈ વાળા ગણાતા હોય તો પણ જ્ઞાની પુરુષોએ એને પુણ્યના ભિખારી કર્યા છે. કારણ કે રાકાના ગોળની જેમ તેનું લક્ષ અને મીઠાશ તેમાં જ રહે છે, એટલે પિતાના સુખની યાતના એ સુગર પરમાણુના સંયોગોમાં કરે છે, યાચક છે, સુખારી છે, એટલે યાચક છે, પિતાના સુખને યાચે છે, કોની પાસે કે જળ પાસે યાચે છે. લોકોને સાચી વસ્તુ સ્થિતિનો વિચાર પરિણામ તે સુધરાવ છે, તે મૂળ કર્મ નો વિકાર છે. વિકાર રાખે ભગવાન અવિકારી આનુમાં કેમ પ્રશ્ન પોતે વિકાર છે એ સાધક થઈને અવિકારી તત્વને પ્રગટ કેવી રીતે કરશે, વાત કોઈ સુસંગત દેખાતી નથી. કૃત્રિમ પુરુષાર્થથી પ્રગટ થતો નથી, રાગથી પ્રગટ થવાને લાભ ક્યારે, જ્ઞાન પાળાના જ્ઞાનથી પરલક્ષિત જ્ઞાનથી પ્રગટ થતો નથી, રાગથી ક્યાંથી પ્રગટ થાય. ધર્માત્મા ના હાથે જેવા પુણકાર થાય તેવા અજ્ઞાની ના હાથે જ્ઞાની શાસ્ત્ર રચે, જ્ઞાની ની માણી થી જે શાસ્ત્ર રચાય એ વખતે જે ઉત્કૃષ્ટ પ્રકારના તત્વ પ્રતિપાદન ના જે શુભ ભાવ છે એ જ્ઞાની દ્વારા થઈ શકે એવા શાસ્ત્રો ની રચના બની શકે, જ્ઞાની ના હાથે જે કાર્ય થાય તે જ્ઞાની ના હાથે શક્યતા જ નથી.
ભક્તિ વગેરે
થાય
કરે એમાં
પોતાનો અધિકારી કહી શકાય, પોતાનો એ વાત કરવાનો અધિકાર છે કે નહીં, અધિકારી પણ નહીં. જ્ઞાની ની પ્રશંસામાં, જ્ઞાની ના ગુણાનિવાદમાં ઉદભાવ થવો, તે દર્શન મોહનો અનુભવ છોડીને ભવ ધર્મ નકારવાના એક પગથિયા રૂપે, એક કદમ રૂપે ગણાય. પણ વર્ણવાદ કરવો, ટીકા ટિપ્પણી કરવી જ્ઞાનીના જીવન વિશે, જ્ઞાનીના કાર્ય વિશે, જ્ઞાનીની રચના વિશે, તો અનંત ભવ ધર્મ વધારવાનો કાર્ય. તીવ્ર દર્શન મોહના આવેશ વિના એવા પ્રકારના પરિણામ જીવને ઉત્પન્ન થતા પણ જીવને કદી પોતાની દયા આવી નથી, પોતાની દયા નથી.
ધર્માત્મા આવા અજ્ઞાની તીવ્ર નિષેધ કરે છે.
બાળકને બે રીતે બચાવવામાં આવે છે, એટલો સમજાવીને, ખોસલાવીને, બનાવીને, એને સારું સારું કહીને, અને છતાં ન માને તો એની પાસે થપ્પડ પણ મારી દે. અને એને સારા સંબંધમાં મનાવે છે ત્યારે પણ ક્રિયામુક્તિ સ્થિતિ દેખાય, એકમાં શાંતિ દેખાય, એકમાં અશાંતિ દેખાય, એકમાં ક્રોધ દેખાય, એકમાં ક્રોધ ન દેખાય, તો પણ કરુણા સામાન્ય છે એની અંદર. જ્ઞાનીને સ્પૃહવાનું છે, તેથી જો પોતાનો અંગત સ્વાર્થ હોય તો કરુણા ન થાય. પણ જ્યારે પોતાના અંગત કોઈ કારણથી એનું કાર્ય નથી થતું અને નિષ્ફળપણે થાય છે, માટે એને કરુણા કહેવામાં
આવે છે.
જીન પૂજા, વંદન, ભક્તિ વગેરે થાય છે અને શુભરાગના કારણે પુણ્ય બંધાય છે, છતાં પુણ્યની ઈચ્છા ધર્માત્માને ધર્માત્મા શું પરિણામ ટાળીને મન કસાયનો પુરસાદ કરે છે, તે અકસાઈ શુદ્ધતાને દ્રષ્ટિના લક્ષ્ય જ પુરસાદ કરે છે. શુભ કરવાની દ્રષ્ટિના લક્ષ્ય પુરસાદ કરતા નથી, એ વાત બહુ સુખી છે. તેને વચ્ચે શું પરિણામ આવે છે, એને પોતાની શુદ્ધતાના પુરસાદ કરતા વચ્ચે આવી જાય છે. જેમ ઘડો ઊંધો છે, આડો થઈને સીધો થાય, એમ વચ્ચેની સ્થિતિ ઘણી વાર પણ તેનો સ્વામી કહો નથી.
લક્ષ શુદ્ધાત્માની દ્રષ્ટિનું છે, શુદ્ધતાની દ્રષ્ટિ ના લક્ષ્ય
પુરસાદ થાય છે. પુરસાદ શુદ્ધતાનો છે, શુદ્ધતાનો પુરુષાર્થ અપર્યાપ્ત હોવાથી વચ્ચે શુદ્ધ વિકલ્પ રહી જાય છે અને પુણ્ય બંધાઈ જાય છે. પુણ્ય કરવા ખાતર પુણ્ય કરતા
નથી,
શુભના લક્ષ્ય જરાય પુરુષાર્થ નથી, કેમ કે તેને કર્તવ્ય માન્યો નથી. તે જાણે છે, મૂળ વાત એ છે કે મોક્ષ માર્ગમાં આવ્યા પહેલા જ્ઞાની ધર્માત્મા હોય તો પોતે માર્ગમાં પ્રવેશ કર્યા પહેલા જ શુભનું મૂલ્ય ઉગાડી દીધું છે. શુભનું કોઈ મૂલ્ય નહીં, કે કિંમત જ ઉગાડી દીધી છે. દેવગતિ નું કઈ કિંમત નથી કે દેવગતિ માં જાત નું, એવી કોઈ વાત નથી. બિલકુલ એમને શુભ અને અશુભ અને એના ફળ એ એક ખાતામાં નાખી દીધા. એ તો અશુભ જેવું વસ્તુ છે, એના પ્રત્યે કઈ લાલચ રખાય નહીં. જાણે છે કે મંદ કષાયના પરિણામ ની જે વૃત્તિ આવે છે તેમાં રાગ ચડ્યો એટલો ગુણ માને છે, ને રાગ રહ્યો તેનો નકાર છે. અભાવ થયો રાગ નો એટલો લાભ છે, જેટલો રાગ રહી ગયો ભલે મંદ હોય તો પણ એનો નકાર છે. પુણ્ય દર્શન થયા પછી પુણ્યની ભાત પણ બદલાઈ જાય છે. પુણ્ય દર્શન થયા પછી તો પુણ્યની જાત પણ બદલાઈ જાય છે. એ જાતિના પુણ જુદા છે ને વિશાળ દ્રષ્ટિની જાતિના પુણ જુદા છે. ભાત ફેર છે
પુણ્યની બે જાત.
હા, બે જાત છે. એવા જ્ઞાની ને પુણ્ય બંધાય, એવા જ્ઞાની ને તીવ્ર અનુભવનું પડે. પરમાણુમાં પણ સ્થિતિ અનુભવ તીવ્ર પડતા નથી. તીવ્ર જ્ઞાન થતા તીર્થંકર ભગવાનના દેહના પરમાણુ પણ બદલાઈ જાય છે, પરમ ઉદારી થઈ જાય છે. અને ભગવાન નો પરમ ઉદારી સ્થાપિત જેવા પરમાણુ નો દેહ બની જાય છે. નિર્મળ નિર્મળ એકદમ નિર્મળ, ગમે તે રંગ હોય પણ આરપાર દેખાય. પીળો રંગ હોય તો સોના જેવો, પીળો હોય તો આરપાર દેખાય. બને ન શકાય, આવો રંગ હોય તો આરપાર દેખાય. એકદમ સ્વચ્છ નિર્મળ સ્થિત જેવું એમના ભગવાન શ્યામ રંગ ના, કૃષ્ણ પણ શ્યામ રંગ ના, એકદમ કાળો અર્થ હોય, એકદમ પારદર્શક. શંકર નામ કર્મના જેવા ઉત્કૃષ્ટ પુણ્ય જ્ઞાની ધર્માત્માને જ બંધાય છે. અજ્ઞાની ને એ જાતના પુણ્ય પણ બંધાતા. શંકર નામ કર્મ બંધાય એ જાતનો ગુરુ ઓછું મળે. શંકર ને એવું અજ્ઞાની જીવને મળતો પોતાના દેહ ને આહાર હોય પણ નિહાર ન હોય, આહાર હોય પણ નિહાર ન હોય. આહાર ની પરમાણુ ની બધા બતાવી જાય મળ સિવાય. અને સર્વજ્ઞ વિદ્રાગ થયા પછી આહાર નિહાર તૃષા ભૂખ નિંદ્રા પરસેવો વગેરે 18 દોષ ન હોય. આ વાતનો તો પછી અજાણ લોકોને વિશ્વાસ આવવો પ્રસન્ન છે. આવા પ્રકારના પુણ્ય હોય છે એ તત્વદૃષ્ટિ વિના બેસે એવું નથી. આત્મજ્ઞાન થયા પછી અમુક ભૂમિકા એ શરીરની જાત જ જુદી થઈ જાય છે. ચરમ શરીર હોય છે એની જાત જ જુદી હોય છે. ચૈતન્ય ભગવાન જાગ્યો કે તેના પુણ્ય નો પાર જ ન રહ્યા. ખડની જેમ ઉગી નીકળે, વાવમાં ન પડે ફળ. ફળ છે એ વાવમાં ન પડે, ઉગી નીકળે છે એની મેળે. મિત્રા ભગવાન ના આત્મા ની તો શી વાત, પણ તેમના દેહ નો અપૂર્વ મહિમા છે. ભગવાન તીર્થંકર નો દેહ પરમ સ્થાપિત જેવો થઈ જાય છે. જેના ભાગ્ય હોય તેવા લાયક જીવ ભગવાન સમીપ જાય અને તેમના દેહને દેખે. હાડકાને દેખે ત્યાં પોતે પોતાના સાધભાવને દેખે. સાત ગુણ નહીં, જે કીધું કાળ બધાને સાત ગુણ હોય પણ નહીં, ભૂતકાળના સાત ગુણ ને તો પછી ભગવાનના ચૈતન્યને જે કેતાના ભાગની તો શી વાત કરવી, પોતે બોધ ની મૂર્તિ જ છે, બોધ સ્વરૂપ જ છે ભગવાન, ગમે ત્યાં બોધ થઈ જાય, પોતાનો આત્મા બોધ સ્વરૂપ છે, એને જોતા બોધ પૂજે છે જ્ઞાન માં, સામે ભગવાન છે એને જોતા પણ બોધ પૂજે છે, નિદાન કર્યું કે નહીં ગુરુ ને અને મોહ ના અત્યંત અભાવ સ્વરૂપે છે, પોતાનો આત્મા પણ મોહ ના અત્યંત અભાવ સ્વરૂપે છે અને સર્વનો વિતરા કેવી રીતે શંકર પણ મોહ ના અત્યંત અભાવ સ્વરૂપે છે, એનું સ્વરૂપ ઓળખાય, મોર એ સ્વરૂપ જેના જ્ઞાનમાં ઓળખાય એવા જ્ઞાનધારી ઓળખનાર ને પણ એની દશામાં મોર નો ક્ષય થયા જ્ઞાન લોકોને બહારની વાતો ઉપર લક્ષ્ય રહે છે, પણ આત્મતત્વ નો મહિમા શું તેનું લક્ષ્ય એટલે બહારની વાતો ઉપર લક્ષ્ય રહે છે, પણ અંદરમાં સ્વરૂપ મોર રહિત છે, જ્ઞાન દશા થઈ તે મોર રહીત છે, વિતરાગ દશા થઈ તે મોર રહીત છે, એની કિંમતી બને સ્વભાવ ત્રિકાળ સિદ્ધ છે તેનું યથાર્થ ગુણન કરવું જોઈએ, એવું વસ્તુનું સ્વરૂપ છે એનું યથાર્થ મનન કરવું જોઈએ, કાળવૃષ્ટિ લોકોની મનોવૃત્તિને ઊંધા પોષણ મળેલા છે, તેથી સાસન તત્વ અતિન્દ્રિય આત્મ સ્વરૂપ કેવું હોય છે તે સ્વરૂપ સમજવાનો અવકાશ નથી મળ્યો, ઘણાને આવી મૂંઝવણ થાય છે કે અમારે શું સાચું માનવું, અનેક રીતે લોકો એમ કહે છે કે મોક્ષ આમ થાય, આત્માનું કલ્યાણ આમ થાય, આત્માનું કલ્યાણ આમ થાય, પણ કેવી રીતે શું સાચું માનવું, ઝવેરીઓ હોય તે કાચના ઢગલામાંથી હીરાની પરીક્ષા કરવામાં ન મૂંઝાય, આટલા બધા કાચ કર્યા છે એમાં હીરો કેવી રીતે ગોતવો, ભલે અનેક મત પંથ સંપ્રદાયો ગમે તે ચાલતા હોય, અનેક રીતે વાતો ચાલતી હોય, પણ સાચી વાત ઉપર નજર પડે એવી રીતે આપણે આ વાત સાચી, સાચી વાત આપણે માલ
પોતે પરીક્ષક થઈ
પોતે પરીક્ષા થવું જોઈએ, અને એને સાચી વાત ક્યાં મળે છે કેમ મળે છે પરીક્ષા કરવામાં એવી મૂંઝવણ હોય કેમ ખબર પડે, આપણને શું ખબર પડે એવી મૂંઝવણ ખરેખર મુમુક્ષુ ને હોય ન કેમ ખબર પડે, નહીં ખબર પડે તો મારું હિત કેવી રીતે થશે, મારું હિત થવા માટે મને ખબર પડવી જરૂરી છે, આખા ગામ ની મોર નીકળી જાવ કેવો હોશિયાર થાવ, આખા ગામ ના બધા ચાલુ મારું કામ હોવું જોઈએ એવી હોશ લાવે, અહી તૈયાર થયેલો શિષ્ય પૂછે છે પ્રભુ કઈ જાતે માં મોક્ષ થાય છે, તે બધા બાબતોમાં જગતમાં ઘણી બાબતો થાય છે, ઘણા તો થાય છે, માટે તેમાંથી ખરું પૂછે છે સમજાવો એવા ભાવની દેખાવે, કે કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ એવો નિશ્ચય ના બને, ઘણા ભેદે મૂંઝવણનો વિષય છે, મારે કઈ જાતિમાં થતું હશે, કયા વેશમાં થતું હશે, નહીં કેવી રીતે કરવો, આ બધાને તકલીફ છે, એનો પર સંવાદ થાય છે. બ્રાહ્મણ આદિ કઈ જાતિ માં મોક્ષ છે અથવા કયા વિષ માં મોક્ષ છે? ઊંચા કુળ માં જન્મે એનો મોક્ષ થતો હશે. કયો કોઈ સાધુ નો ઉલ્લેખ હોય એમાં મોક્ષ થતો હશે એનો નિશ્ચય ન બની શકે. એમાં મારે નહીં કેવી રીતે કરવાનું? કેમ કે તેવા ઘણા ભેદો છે અને એ દોષે પણ મોક્ષ નો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. એ કારણ કે તમને મારી જીવનમાં આપણે ખેંચ્યા છે. બ્રાહ્મણ કહે કે અમે ઊંચા, ક્ષત્રિય કહે કે અમે ઊંચા, એમ પોતાને આ કુળધર્મ થી કલ્યાણ માને છે. બ્રાહ્મણ આદિ જાતે પોતાના મોક્ષ પોતાને મોક્ષ ના અધિકારી માને છે. પણ બ્રહ્મ આત્માનું સ્વરૂપ છે તે જે સમજે અને જ્ઞાન સ્વરૂપમાં સ્થિર રહે તેને જ્ઞાની સ્વયં બ્રાહ્મણ અથવા બ્રહ્મ છે. તે જ્ઞાની સ્વયં બ્રાહ્મણ અથવા બ્રહ્મ છે. બ્રહ્મમાં સ્થિર થયા તે બ્રાહ્મણ એમ કે છે. આની કોણ કહેવાય? બ્રહ્મમાં સ્થિર થયા તે બ્રાહ્મણ. મૂળથી બ્રાહ્મણ શબ્દ નીકળ્યો છે. જ્ઞાની થયા એના ઉપરાંત સ્થિર થયા, બ્રહ્મ જ્ઞાની થયા અને બ્રહ્મમાં સ્થિર થયા તો પેલો એ બ્રાહ્મણ છે. લોક માટે તો બ્રાહ્મણ નહીં, પક્ષોમાં સંદોષ છે તે સદગુરુ ભગવાન સમજાવે તો પોતાથી સમજાય છે. સદગુરુ ભગવાન સમજાવે તો ત્યાં પોતાથી ખાતરી હોવાથી આ આશંકા રજૂ કરી છે. ગાથા ત્રાણમાં વિવેક કરવાની ભાવના છે અને આ ગાથા ત્રાણમાં નિર્ણય કરવાની ભાવના. અહીંયા તો એવો શિષ્ય છે કે એકાદ ભાવમાં અપૂર્વ તૈયારી વડે ગુરુ સાથે જ મોક્ષ પામે છે. એના તો એક અવતારી છે પણ એનો શિષ્ય એક અવતારી લાગે છે. એવી વાત
નહીં પછી નહીં
માને છે તો હે શ્રી ગુરુ આત્મસ્વરૂપ ભગવાન કયા વિષય પ્રસન્ન થતા હશે? હે શ્રી ગુરુ આત્મસ્વરૂપ ભગવાન કયા વિષય પ્રસન્ન થતા હશે? દંડ રાખવાથી કે દંડ ને છોડવાથી, જંગલ માં જવાથી કે ધ્યાન કરવાથી કે બાહ્ય ત્યાગથી વગેરે જગત માં ઘણા અભિપ્રાય છે. એનો પ્રયોગ તેમાં પ્રયોગ થતો હશે એ વગેરે આશંકા આ ગાથામાં શિષ્ય રજૂ કરે છે. હવે શિષ્ય પોતાના આત્માને જલ્દી લાભ થાય તેવી તીવ્ર જિજ્ઞાસા બતાવે છે. પોતાની ભાવના વધારે વ્યક્ત કરે છે સંતાની ગાથામાં. તેથી એમ જણાય છે કે મળે ને મોક્ષ ઉપાય, આમાં તો મોક્ષ નો ઉપાય ન મળે એવું લાગે છે. જીવાદી જાણ્યા તો નો શોક કારણ થાય તો પછી આ જીવ ને અજીવ ને બધું જાણવાનો ઉપકાર શું? જો મોક્ષ માર્ગ ન મળે, પ્રયોજન તો મોક્ષ ના માર્ગ નું છે. જો જીવ અજીવ જાણતા મોક્ષ માર્ગ મળે તો કામ ની વાત છે, નહીં તો આ વ્યર્થ જાણવું છે. એમ એનો અર્થ કરું છું બાલાભાઈ. તેથી એમ જણાય છે કે મોક્ષ નો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી. માટે જીવાદીનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય? અર્થાત જે પદને અર્થે જાણવા જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે. આ બધી ગુણવણનો વિષય છે, આમાં તો કઈ શક્યતા જ દેખાતી નથી. એમાંથી ગુરુદેવ ભાવ કાઢે છે. નાસીપાસ થઈ ગયો છે અને એને નિર્ણય કર્યો છે કે મોક્ષ નો ઉપાય છે જ નહીં, એમ નથી વાત. એમાં જિજ્ઞાસા જગત છે, શિષ્ય ને જાણવાની જગત ઘણી છે. આ પાંચ ગુણ થી સિદ્ધ પાસે પડો તો જાણ્યા, પણ એ જાણ્યા નો ઉપકાર ક્યારે થાય કે છસો મોક્ષ નો ઉપાય નું જાણ છો, સમજ્યા અને ઉપકાર છો, એમ અહીં બહુ જ નહીં થી શિષ્ય ઉપકારી નો ઉપકાર માને છે. અને છન્નમી ગાથામાં આ ઉપકાર ની મોક્ષ જણાવે છે. મોક્ષ પદ 111 નું પ્રવચન. મોક્ષ પદ, મોક્ષ સ્વભાવ ની શુદ્ધ પર્યાય કેમ પ્રત્યે તે જાણવાનો જિજ્ઞાસુ શિષ્ય એ કારણે જાણો છો કે આત્મકલ્યાણ નો ઉપાય કહેનારા અનેક મતમતાંતર છે, તેથી તથા કઈ જાતિમાં મોક્ષ છે તેનો નિર્ણય નથી થતો, તથા કયા વેશથી મોક્ષ થાય એ વગેરે આટલા બધા ભેદો માટે સાચો નિર્ણય કેમ કરવો તે તેને મુશ્કેલ જણાય છે. તેથી મોક્ષનો ઉપાય ન હોય એમ શિષ્યને શંકા ઉત્પન્ન થઈ, તથા જેવાદી પાંચે પદો જાણવાનો કાંઈ ઉપકાર દેખાતો નથી, તેથી શિષ્ય મોક્ષનો ઉપાય તરત જાણવાનો ઈચ્છાવાન શીઘ્ર એને મોક્ષનો ઉપાય જાણે. હવે શિષ્ય તે ઉપાય જાણવાની પોતાને મોક્ષ બતાવે છે. સમાધાન કરવાનું સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય મોક્ષ બતાવે છે. બે શબ્દ જે પોતાના સદભાગ્યના લીધા છે એમાં એનો કેટલો ઉત્સાહ છે. આપે પાંચે ઉત્તર કહ્યા છે કે સર્વાંગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે, પણ જો મોક્ષનો ઉપાય સમજી તો સદભાગ્યનો ઉદય ઉદય થાય. અત્રે ઉદય ઉદય બે વાર શબ્દ છે તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મોક્ષ પદની જિજ્ઞાસાનું તીવ્ર પણ દર્શાવે છે. પાંચ વાત થઈ તો હવે આજે છઠ્ઠો પદ થઈ ગયો મને સમજાઈ જાય તો હું ખરેખર મારો માન ઉદય છે અને હવે મારો ઉદય પાછો લાગે છે. આગળની વાત તમે બરાબર સમાધાન કરાવી આપી, હવે મને અવિશ્વાસ નથી કહેવાય તમારી વાતથી મને સમાધાન નહીં થાય. શિષ્યને પણ અંતર થી પ્રશ્ન થયો છે અને એને સમાધાન પણ અંતર થી થયું છે. બધી વખતે જેટલા પ્રશ્નો ઉઠાયેલા અને જો સમાધાન થાય તો એ અંતર સમાધાન થશે એનો નિવેદ આવ્યા વિના આશંકાનો છેલ્લો બોલ અને છેલ્લી પડી છે ગુરુદેવ શિષ્યની શંકાનો આ છેલ્લી પડી છે, છેલ્લો બોલ છે. હવે પછી શિષ્ય શંકા કરવાનું નથી, હવે નિશંક થવાનું. મોક્ષ માર્ગ સમજાણો પછી એને શંકા ક્યાંય પડવાની નથી. વર્ષમાં આવી ગયો છે, હવે મને મારો મોક્ષ માર્ગ સમજાઈ જવાનો છે. ગુરુ પર કદાચ વિશ્વાસ છે સમજાવ્યા પહેલા આ ગુરુ મને મોક્ષ માર્ગ સમજાવ્યો. આટલું સમજાવ્યું છે મોક્ષ માર્ગ પણ હવે એને સમજાવશે અને મને મોક્ષ માર્ગ સમજાઈ જશે એની વર્ષને આવી ગઈ છે. પોતાનો ઉદય વર્ષમાં આવી ગયો છે અને કહે છે કે હે ગુરુદેવ આપે પાંચ ઉત્તર કહ્યા છે કે સર્વાંગી કે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે એટલે આપનો પ્રયાસ સફળ છે. જે એકવાર શંકા કરે અને જે સમાધાન થયું તેની ફરી શંકા થતી નથી. જરા પહેલા મોક્ષ સમજાયો છે, પછી મોક્ષ ની વાત, છેલ્લે મોક્ષ ની વાત લીધી છે. હવે શિષ્ય ચિંતા નહીં કરે, પૂર્ણતાની વાત પહેલા સમજાવે છે. પોતે પણ જેને મોક્ષ નો ઉપાય સમજાય, જે મોક્ષ સમજાય છે એનું મૂલ્યાંકન આવે કે અનંત દુઃખ નો નાશ અને અનંત સુખ ને એટલું મૂલ્યાંકન આવ્યા પછી એના ઉપાય ની અંદર એની પ્રવૃત્તિ યથાર્થ થાય. જે જોર થી, જે પ્રકાર થી, જેવી રીત થી થવી જોઈએ એ બધો પ્રકાર. જો એને મોક્ષ નું મૂલ્યાંકન આવ્યું હોય તો એટલે જે પ્રયોજન બુદ્ધિ વિશે છે એની બરાબર છે. તો વિશિક્ષણ કરવાનું, રચના કરવામાં એટલે મોક્ષ માર્ગ પહેલા અને મોક્ષ પછી થાય છે. રચનામાં પેલા મોક્ષ માર્ગ નું સ્પષ્ટીકરણ, પછી મોક્ષ નું સ્પષ્ટીકરણ નથી રહેતું. પેલા મોક્ષ નો વિષય લીધી તમે, પછી મોક્ષ માર્ગ અને લક્ષ બંધાયું, લક્ષ નું મૂલ્ય આવ્યું તો એનો માર્ગ તારો પહેલો પગલું પડશે. પહેલું પેલા સાચી દિશા, સાચી દિશામાં તારું બંધન. જો પૂર્ણતા નું મોક્ષ નું લક્ષ્ય નહીં હોય તો તારું એક પગલું પણ સાચી દિશામાં નહીં હોય. બધા પગલા તારા સાચી દિશામાં એમ કેવું નીકળે છે વિચારો પર રચના માંથી પણ કેવું નીકળે છે વિશે સ્પષ્ટ પોતાના ક્રમ નો ખ્યાલ. પ્રતિપાદક ની શૈલીમાં પણ ક્રમ ને થાય છે.
મૂલ્યાંકન ઉપાય છે,
એનો ઉપાય કરવામાં એને જે કઈ વિશ્વાસ આવવો જોઈએ કેવી રીતે આપણે જેટલો લાભ વધારે એટલો રસ વધારે. આ જીવ નો સ્વભાવ, મોટા વેપારી ને 5 રૂપિયા નો નફો થતો હોય કારણ કે મારે મારી શક્તિ કઈ સમય ખરો, 5 લાખ ક્યાં મળે છે હું મારી શક્તિ. બેંક નો ચેરમેન 1.5 રૂપિયા નો વાઉચર બનાવવા ન બેસે, એને તો આખી બેંક ને પોલિસી ઉપર ધ્યાન દેવાનું છે કે કઈ પોલિસી થી આપણે ચાલી રહ્યા પ્રમાણે ફાયદા. એટલે અહીંયા શિષ્ય કેવો લીધો છે એ જેને પૂર્ણ સુધી થવું છે, પૂર્ણ સુધી થવું છે એવો શિષ્ય લીધો છે. એ વાત પહેલા છે, પછી એના ઉપાય ની વાત. આમાંથી કાઢ્યું ને જે સમાધાન થયું તેની ફરી શંકા થતી નથી. હવે આત્માની પવિત્ર દશા પ્રગટ કરવાનો અવિરોધ ઉપાય હું સમજું તો સદભાગ્યનો ઉદય ઉદય થાય છે. છત્રે ઉદય ઉદય બે વાર શબ્દ છે. તે 5 ઉત્તરના સમાધાન થી થયેલી મોક્ષ પદની જીજ્ઞાસાની તીવ્રતા દર્શાવે છે. બરાબર હવે અમારા પ્રયોજનની વાત આવી છે સામે, એટલે પૂરા લક્ષ્ય ધ્યાનથી
પ્રયોજન ની વાત આવી ત્યાં ધ્યાનથી
હા બરાબર લક્ષ આપશે ત્યાં બે ધ્યાન પણ નહીં રાખે. આ શિષ્ય તો બરાબર વિચાર કરીને તૈયાર થયો. લોકોને પૂર્વે હું હતો કે કેમ કરતા મોકતા શું એનો વિચાર પણ આવતો નથી. અત્યારે તો ક્રિયામાં પીડ્યા છે એટલે એ વિચાર પણ આવતો નથી. સંસારના પ્રેમથી છૂટીને નવરા થાય ત્યારે તેનો વિચાર આવે ને. આત્માથી વિનાશું મુમુક્ષુ કે મુમુક્ષુ કેવા હોવા જોઈએ કોઈ કહે કે ક્રિયા થી, કોઈ પૂજા થી, કોઈ સેવા થી, કોઈ ઈશ્વર છે તેની ભક્તિ થી, એમ પૂછી કે બંધન અને બંધભાવ ને મોક્ષ માને છે, સાધન માં માને છે, મોક્ષ સાધન માને છે, પણ તે તો સંસારમાં રખડવાના હેતુઓ છે. વિકારી ભાવ થી છૂટવા માટે અબંધ ભાવ, શુભાશુભ રાગ રહી શુદ્ધ ભાવ હોવો જોઈએ. આ સુધી વાત છે. બંધને છોડવા માટે અબંધ ભાવ હોવો જોઈએ. સ્વતંત્રતા ખીલવવી તે મોક્ષ નો ઉપાય. સ્વતંત્રતા ખીલવવી તે મોક્ષ નો ઉપાય છે. આ વિષયમાં બહુ જરૂરી છે. સામે બેઠેલા શ્રોતા વિચાર કરે છે, એ સ્વતંત્રતા થી વિચારે છે કે નહીં જોતા હતા, કે હું કહું માટે આ પડે, શાસ્ત્ર કહે છે માટે આ પડે, એ સ્વતંત્રતા થી વિચાર કરે. પરાધીનતા નો એ ઈચ્છક નથી, એ સ્વાધીન પુરુષાર્થ કરી શકશે, સ્વાધીન જ્ઞાન કરી શકશે, સ્વાધીન પુરુષાર્થ કરી શકશે. પરાધીનતા સ્વીકારી છે, કોઈ ને કોઈ બાંધી જવાની પરાધીનતા સ્વીકારશે, એનું કામ નથી. સ્વતંત્ર વિચારધારા સ્વતંત્રતા ખીલવવી તે મોક્ષ નો ઉપાય છે. મોક્ષ ના માર્ગ માં સ્વતંત્રતા છે, સ્વતંત્રતા નથી. અને પોતાની સ્વતંત્રતાનો વિકાસ કરતો જાય છે, ખીલવે છે એટલે વિકાસ કરતો જાય. સ્વતંત્ર પુરુષાર્થ નાનાજી ગુણનો સ્વતંત્ર પણ વિકાસ કરે. નિમિત્તાધીન દ્રષ્ટિ તો ખલાસ થઈ જાય છે, એની સ્વતંત્રતાનો જ વિકાસ. અનાદિની પરાધીન દ્રષ્ટિએ પરાધીનતાનો અભિપ્રાય તોડવો એ બહુ મોટી વાત. સાધારણ વાત નથી, પણ એ એટલે એમાં સંપ્રદાય નથી. નહીં આવે ફલાણા એ કહ્યું છે માત્ર સાચું એમ નથી, સાચું તે ત્રણે કારણે સાચું એના કોઈ ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર પણ જ્ઞાની ને તે જ્ઞાન ભાષા એ જ છે. કારણ એ ખરો કેટલી માર્મિક વાત લીધી છે. મિથ્યાત્મના શાસ્ત્રો માંથી જ્ઞાન ક્યાંથી ભાષ્યું કે જ્યાંથી ભાષ્યું એ ઠેકાણે ખરો કહે છે. નિર્વર કહે છે જ્ઞાન આને જ્ઞાન જ્ઞાનીને ખબર પડે છે કે સાંજ છે એ નિશ્ચય માંથી નીકળેલો નિશ્ચયથી આ વાત સાચી છે. એના નયા ભાગમાં ઉભો છે, પણ ભગવાનનો નિશ્ચયને સાંભળીને એની યોગ્યતા આભાસ થયો છે. વાત તો ભગવાનને માનીને એક વિભાગ છે, કાઢે છે, સત્ય કાઢે છે, સત્યમાંથી પણ એ કાઢે છે.
કોઈ વાત કરવા માટે આવું ભેદન થઈ જતો એટલા માટે એમાંથી એકદમ ભૂલ થતો શું છે
કાઢે. જેની પાસે જે માલ હોય નીકળે ને દુકાનમાંથી જે માલ હોય એ છે કે બીજો બીજાની દુકાનમાં માલ લે છે. એની પાસે જે માલ હોય એ જ માલ વેચવાનો. શાકભાજી વાળો હીરામૂર્તિ ક્યાંથી વેચવાનો હતો અને જવેરી બજારમાં શાક લેવા જાવ તો ક્યાંથી મળવાનો હતો. જેની દુકાનમાં જે માલ હોય સ્વાધીનનું મહાસુખ સ્વરૂપની પૂર્ણ પવિત્ર દશાનો ઉપાય હું સમજો છું કે તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાનની રમણતા ચારિત્ર છે, અતિંદ્રિય આત્મ સ્વભાવ છે, એ અવિરોધપણે પ્રગટ કરવાની રીત હું સમજું તો સદભાગ્યનો ઉદય રહે. સ્વાધીન મહાસુખ સ્વરૂપની પૂર્ણ પવિત્ર દશાનો ઉપાય હું સમજું. બીજી કારે વાત નથી, બીજી કામ પૂર્ણ પવિત્ર દર્શન અમારું છે. એના ઉપાય જે સમય દર્શન આપી છે તેને હું અવિરોધપણે સમજું અને તે અવિરોધપણે પ્રગટ કરવાની રીત સમજું તો મારા સદભાગ્યનો મહાન ઉદય. શું કહે છે કે ગુરુદેવ આપે તો સમજાવ્યું માટે હું સમજું એમ પોતાના ઉપાદાનની તૈયારી બતાવે, સ્વતંત્રતામાં તૈયારી બતાવે. નિરૂપણ છે મોક્ષ મારું બીજી બીજી સદગુરુ નું સમાધાન, શિષ્ય ની તૈયારી જોઈને શ્રી ગુરુ સમાધાન કરે છે કે પાંચે ઉત્તર ની થઈ આત્મા વિશે પ્રતિ રાગમાં ન લીધું ત્યાં પ્રતિ થઈ
આત્મા વિશે
પાંચે ઉત્તર ની થઈ આત્મા વિશે પ્રતિ તારા અંતરમાં પ્રતિ થઈ છે પાંચે મોક્ષ ઉપાય ની સહજ પ્રતિ એ જ રીતે તને મોક્ષ ઉપાય ની મને પણ તારા ઉપર વિશ્વાસ છે, તારી લાયકાત ઉપર મને
વિશ્વાસ.
શ્રી ગુરુ પાત્રતા વાળા શિષ્ય ને કેટલો રિસ્પોન્સ આપે છે, પાત્રતા છે, પાત્રતા અપેક્ષિત છે, પાત્રતા વગરના રિસ્પોન્સ હતો. અહીં સુધી આવ્યો પણ આ કઈ ધ્યાન દેતો નથી, કોઈ પછી હાલે શિક્ષાની કિંમત શું છે એને જ્ઞાનીનો રિસ્પોન્સ જે પાત્ર છે બધું આપે છે, જિજ્ઞાસુ છે, તીવ્ર ઈચ્છા રાખીને તીવ્ર ભાવના એની જ્ઞાની પરમાત્માનો ઘણો એને રિસ્પોન્સ મળે છે. બીજાને પણ એમ લાગે છે કે શ્રી ગુરુને આ જીવ ઉપર કોઈ વિશેષ કૃપા દર્શન એમ લાગે, બીજાને પણ ખ્યાલ આવી જાય છે આના ઉપર કઈ કૃપા દ્રષ્ટિ વિશેષ
જોયેલું છે ને. સોનગઢમાં આપણે
ગેરંટી આપી દીધી પાત્રતા વાળાને ગુરુ ભગવાને ગેરંટી આપી દીધી કે તને એને મોક્ષ ઉપાય ની પ્રાપ્તિ છે, જય જવાનું છે. પાંચે ઉત્તર ને તારા આત્મા વિશે પ્રતિ થઈ છે તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીત થશે, અત્રે થશે અને સહજ એ બે શબ્દ સદગુરુએ કહ્યા છે. જો ખાસે મોક્ષ ઉપાયની સહજ પ્રતીત સહજ શબ્દ વાગ્યો છે ને, સહજ શબ્દ વાગ્યો એ બે શબ્દ સદગુરુએ કહ્યા છે. તે જેને પાંચે પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષ ઉપાય સમજાવવો કાંઈ કઠણ જ નથી એમ દર્શાવવા તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુ પણ જાણે અવશ્ય તેને મોક્ષ ઉપાય પરિણમ છે એમ ભાષાથી તે વચન કયા છે એમ સદગુરુના વચનનો આશય છે. જે શિષ્ય પાંચે પદ સમજ્યો છે એની પાત્રતા બરાબર દેખાય છે એને કૃત્રિમ સમાધાન નથી થવાનું, સહજ સ્વાભાવિક સમાધાન થવાનું છે એ વાત નક્કી છે. શ્રી ગુરુને પણ વિશ્વાસ આવી ગયો, ગુરુદેવ શું કાઢે છે. શિષ્યે પાંચે પદની શંકા કાઢી નાખી ત્યારે શ્રી ગુરુ કહે છે
કે તું કહે છે કે તારી વાત હું પણ સ્વીકાર કરું છું, તું કહે છે કે તારી વાત હું પણ સ્વીકાર કરું છું કે તું લાયક છો, એમ જ્ઞાની પુરુષે સ્વીકાર કર્યો, એની લાયકાત નો અને પાત્રતા નો સ્વીકાર કર્યો. તને સહજ પ્રતિ થશે એમાં લાયકાત નો સ્વીકાર છે. પાંચમી ઉત્તર ની તારા આત્મા ની વિશે પ્રતીત થઈ છે, તો મોક્ષ ના ઉપાય ની પણ એ જ રીતે તને સહજ માં પ્રતીત થશે. અત્રે થશે અને સહજ રીતે શબ્દ આત્મા વિશે, એટલે કે મન વિશે નહી, આત્મા વિશે અંદર થી પડકાર આવ્યો છે. મન ની વાત નથી પણ કોઈ ભાવ ન લીધો, એનો ઉદય ભાવ ન લીધો, એનો અનુદય ભાવ નું દર્શન આવી ગયું. આવી ભવ્યતા પાકી ગઈ છે. હવે હવે તને મોક્ષ માર્ગ મળશે. મને ભવ્યપણું છે પારિણામિક ભાવે, ઉદયપણ છે સંસારિક ભાવે, પારિણામિક ભાવ વાત લીધી આજે. તમે સહજ માં મોક્ષ ની પ્રાપ્તિ થશે એમ શ્રી ગુરુ ને પણ કુમોદ આવે. શ્રી ગુરુ ને ઉત્તર દેતા પ્રમોદ આવે છે શિક્ષક. વાહ તારી પાત્રતા છે કેમ કે પોતે પણ પાત્ર થઈને જ્ઞાન દર્શન ફાયદા છે. એમની પૂર્વ ભૂમિકા પાત્રતા નહીં હતી, તે આંગણે આવી ગયો છે. એ આંગણે જ્ઞાન દર્શન આંગણે આવ્યો છે. તારા સૌભાગ્ય છે, તારા સૌભાગ્ય છે કે ત્યાં તું અહીં સુધી આવ્યો. હવે તું પાછો વળીશ નહીં, તું હવે ઘરમાં આવવાનો જ છે, તારી પધરામણી થવાની જ છે મોક્ષ માં. રસ્તા ઉપર ઘર હોય તો ઘરને ઘરમાં આવે એને આંગણે આવ્યા કહેવાય, પણ ટ્રાફિક ની જેમ હાલતા ચાલતા વ્યા જાય એને આંગણે આવ્યા કહેવાય, ભલે આંગણે પણ મૂકો હોય તો. પાત્રતામાં આવ્યા એ આંગણે આવ્યા છે, પાત્રતામાં આવ્યા નથી ટ્રાફિક ની જેમ આવીને ચાલ્યા જશે, આવીને ચાલ્યા જશે, આવીને જીવ અજ્ઞાન ભાવે રાગાદી નો પુણ્યાદી શુભાશુભ ભાવ નો કરતા ભોગતા છે, અને સાચા જ્ઞાન ભાવે કર્મ નો અકર્તા અને સ્વરૂપ સ્થિતિ માં જ્ઞાન નો કરતા ભોગતા છે. ચેતન જો નિર્ભાન માં કરતા આપ સ્વભાવે તેમાં પુણ્યાદી સાધન ની સહાય નથી, એમાં કોઈ પૂર્ણ કરે તો એ પાત્રતા છે એમ નથી, ઉદભવ કરવા માટે પાત્રતા છે એમ નથી, ઉદભવ કરે એને પાત્રતા નથી. મંત્રવા શું કર્યું મન નીકળી વસ્તુ થઈ ગયું એ પાત્રતા નથી. સુખ તો પાત્રતા નથી, પણ સુખ પાત્રતા કોઈ જુદી ચીજ છે, જે મોક્ષ માર્ગ કોઈ જુદી ચીજ છે. સુભાષ સુધી મોક્ષ માર્ગ ના કારણ રૂપ પાત્રતા એ પણ સુભાષ સુધી કોઈ જુદી ચીજ છે. અને એને શાસ્ત્રકારો એ તો કહે છે મોક્ષ માર્ગ પેલા તો સુભાષ ખબર હોય ને એની વિશુદ્ધિ છે, એમાં શું છે વિશુદ્ધિ છે. આખું ગ્રંથ તૈયાર છે, આખું ગ્રંથ બધી તૈયારી ચારે પડછત ની તૈયારી છે. પાત્રતા વાળાને તમને પામવું એટલે શું? ચારે પડછત ની તૈયારી છે. જ્ઞાન પણ નિર્મળ થાય છે, એનો પુરુષાર્થ પણ ઊંધી દિશામાં આવે, જોર ખાતો નથી, પ્રકૃતિમાં પણ પાછા પડે છે, એનો કષાય પણ મંદ થાય છે, કષાય રસ પણ એનો મંદ થાય છે. પુણ્ય છે તે પર વસ્તુ છે, હદવાળી છે, ઉપાધિ તત્વ છે. અને આત્મા તો ચૈતન્ય ભગવાન નિરુપાધિત સ્વાધીન તત્વ છે. બેને વાત જુદી છે, બધી વાત તદ્દન જુદી. મનની ધારણાથી ઘણા શાસ્ત્રો અગિયાર મહિને નો પૂર્વ ભણે અને છકાઈ ને આના શુભ પરિણામ પંચમહાવ્રતાદી પુણ્ય પરિણામ પૂર્વે અનંતવાર જીવે. પણ તે બંધ ભાવે અબંધ તત્વ
ન પ્રગટે.
બંધ ભાવે અબંધ તત્વ એમ મોક્ષના સાધનમાં પુણ્યનો નિષેધ કર્યો. મોક્ષના સાધન રૂપ નથી, પુણ્ય મોક્ષના સાધનમાં નથી આવતું. પાત્રતા જુદી વસ્તુ, પુણ્ય
જુદી વસ્તુ.
પરમાત્મા ને સરાગ અવસ્થામાં અલ્પરાગ રહે ત્યાં સુધી પૂર્ણ થઈ જાય તે આવીને રહે ને, પણ તેમાં મમત્વ ને કર્તૃત્વ માનતા રાગાદી કરવા જેવા છે તેમ ન માનવું અને તેમાં ન થતું તેમ કહ્યું છે. શિષ્ય કહ્યું કે હું સમજ્યો અને ગુરુએ તેનો સ્વીકાર કર્યો, તે ભાવ કેવો અપૂર્વ હશે તે સમજો. ગુરુજીએ આમાં મર્મ લીધો છે કે શિષ્ય કહ્યું કે હું સમજો એ વાત પણ અપૂર્વ છે અને ગુરુએ એનો સ્વીકાર કર્યો એ વાત પણ
અપૂર્વ
છે. સાધારણ વાત આ મોક્ષ માર્ગ ની તૈયારી થઈ ગઈ જીવની. પ્રથમ જ રાજકોટમાં જાહેર રીતે ઘણા જેવો લાભ લઈ શકે એવી રીતે આ પ્રસિદ્ધિ ઊંચાઈ છે. ચિંતાનો સામનો કરી રાજકોટમાં જ્યાં શ્રીમદજી નો દેહોત્સર્ગ થયેલો શાસન ની મહિમા ને પ્રમોદ આવ્યો છે. જ્ઞાન પંચમી આ વિષય આવ્યો છે, આ ગાથા વિશે એનો પ્રમોદ આવ્યો છે. શિષ્ય ની લાયકાત અને ગુરુએ તેની પાત્રતા નો કરેલો સ્વીકાર, અનંત ભાવ નો અંત કરી એક ભાવે મોક્ષ થાય એવા સર્વોત્કૃષ્ટ ભાવ ની સમજણ છે. શિષ્ય ને પણ એક ભાવ લઈ લીધો. કેવું કહેજો, શિષ્ય ની જિજ્ઞાસા માંથી શિષ્ય નો એક ભાવ લીધો. ગુરુ તો એક ભાવ વાળા છે, શિષ્ય એક ભાવ વાળા છે.
અનંત ભાવ નો અંત કરી એક બે ભાવે મોક્ષ થાય.
શિષ્ય ની લાયકાત અને ગુરુએ તેની પાત્રતા નો કરેલો સ્વીકાર અનંત ભાવ નો અંત કરી એક ભાવે મોક્ષ થાય તેવો સર્વોત્કૃષ્ટ ભાવ નું સમજણ છે.
દેવાદિ દેવ શ્રી મંદર ભગવાન નો જય હો. પરમ કૃપા કૃતિ કામ ગુરુ દેવ નો જય મિત્રા.